ઇસ્રાઈલ બધાને કાઢી અને બહાર લાવ્યો ત્યારે એને આ પ્રમાણ થયું હતું, ઈશ્વર તરફથી એ પ્રમાણ હતું. અને પવિત્ર આત્માથી તેણે લખ્યું હતું કે જો આકાશ પૃથ્વીને અર્થે તે જણાવે તો તેણે આહાર પણ સાથે તેલમાં બોડેલી ખમીર વગરની રોટલી તથા તેલ ટોપેલા ખમીર વગરના ઠાકરા તથા તેલમાં બોડેલા મેદાની તેલે મોડેલી બોડીઓ જણાવે. ઘણા વર્ષો પહેલા આહાર ના વચનો એ યહોવા બાપની મારફતે તેના લોકોને આપવામાં આવ્યા. અને આ આહારના વચનો જ્યારે હું વિચાર કરતો હતો અને જોયું તો બાઇબલની અંદર લગભગ 110 વખત આહાર થેન્ક્સ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જૂના કરારમાં 51 વખત અને નવા કરારમાં લગભગ 59 વખત તેનો આલેખવામાં આવ્યો છે. અને લગભગ 34 વાર તેનો ઉપયોગ કરે છે. અને સંત યોહાન એ પ્રતિકરણમાં 3 વાર તેનો ઉપયોગ કરે છે. અને આ તો જે આહારના વચનો છે એ આપણે જોઈએ છીએ. જો તમે પ્રભુના વચનો તરફ જઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે તેણે ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તે પર આશીર્વાદ માંગ્યો અને લોકોને આપી. યોહાન 11 અને 41 ની કલમ આ પ્રમાણે કહે છે. અને ત્યાર પછી બીજી વાત એ કહે છે કે તે રોટલી લે છે અને કહે છે કે આ રોટલી ખાઓ, એ જે રોટલી તે મારો શરીર છે તે તમારે સારું ભાંગવામાં આવ્યું, તે ઉપવાસ થઈ તમે ખાઓ. અને ત્રીજી વાત જોઈએ છે તો ઈશુ જ્યારે લાઝરની ખબર આગળ ઉભો રહે છે ત્યારે કહે છે કે હે બાપ, હું જાણું છું અને તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. પાઉલ ઓ અજાયબ રીતે આ વાક્યો આપણે લખે છે અને આપણે હમણાં જ વાંચ્યું કે એફેસીયનો પત્ર 4 અધ્યાય આપણે કહે છે કે દરેક સંજોગોમાં આહાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ઈસુ ખ્રિસ્તમાં દેવની મરજી એવી છે. દાઉદ ત્યાં ગાડી જૂના કરારની અંદર જો તમે ગીતશાસ્ત્ર 7 વાંચો અને તેનો 70મી કલમમાં તમે જુઓ તો આ પ્રમાણે કહે છે, હું યહોવાના ન્યાયપણને લીધે તેનો આભાર માનીશ. અને કેટલી બધી વાર એ કહ્યા પછી જ્યારે 147 અધ્યાયમાં આવે છે ત્યારે ફરીથી એ જ વાત આપણને કરે છે. અને ગીતશાસ્ત્ર 147 અને 7મા અધ્યાયની અંદર આપણે જોઈએ તો ત્યાં ગાડી આ જ પ્રમાણે કહે છે, 147 અને 7મી કલમમાં પ્રભુનો સેવક દાઉદ આપણને કહે છે, યહોવાનો આભાર માનતા માનતા ગાઓ, વીણા સાથે આપણા દેવના સ્તોત્રો ગાઓ. આભાર માનવા માટે ઈશ્વરે આપણને સમય આપ્યો છે. અને કોઈ કે એવું કહ્યું છે કે આહાર માટવા માટે એક દિવસ પૂરતો નથી, એ તો આખા જીવનની ક્રિયા એ આહાર માનવામાં નીકળી જાય છે. અને યોહાન ત્યારે એને સંદર્શન થાય છે ત્યારે ત્યાં સંદર્શનમાં એ આ પ્રમાણે લખે છે, સાત પ્રતિકરણ સાત અને બાર માધ્યમ બારમી કલમ આ પ્રમાણે કહે છે, આમીન. મારા દેવને ધન્યવાદ, તથા મહિમા, તથા જ્ઞાન, તથા આભાર, સ્તુતિ, તથા માન, તથા પરાક્રમ, તથા સર્વ સમર્થ, સર્વ સદાકાળ હો, આમીન. આ પ્રભુના સેવકો વારંવાર પ્રભુનો આભાર માનવા માટે આપણને જણાવે છે. પણ આહાર જેમ મેં કહ્યું તે પ્રમાણે ફક્ત એ એક જ દિવસનો કરવો નથી, આપણા લાઈફ ટાઈમનું એક કામ છે. કારણ કે ઈશ્વર દરરોજ આપણને નવા નવા ઉપકારોથી એ વંચિત કરે છે ત્યારે આપણે ઈશ્વરનો આભાર માને. સર્વ સંજોગોમાં તમે ઈશ્વરનો આભાર માનો. મારી પાસે સારા નોકરીઓ છે, મારી પાસે પૈસા છે, મારી પાસે સગું સારું છે, માટે હું ઈશ્વરનો આભાર માનું એ અગત્યનું નથી. સર્વ સંજોગોમાં કહે છે તમે ઈશ્વરનો આભાર માનો. અને એથી જ કરીને પ્રભુનો સેવક જૂના કરારમાં આ પ્રમાણે કહે છે, જો તમે તમારી પાસે બાઇબલ હોય અને તમે હબાકુકનું પુસ્તક અને તેનો ત્રીજો અધ્યાય અને સત્તરમી કલમ આપણે જોઈએ, જો કે અંજીરને મોર ન આવે ને દ્રાક્ષ વેલાઓ ને દ્રાક્ષ ન લાગે, જેટલી પેદાશ ન થાય, ખેતરોમાં કઈ અન્ન પાકે નહીં, વાડામાં ઘેટા બકરા નાશ પામે ને હોળમાં કઈ ઢોળા કર રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ માર્ગ માનીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ. એનો બીજો અર્થ કે હું ગમે તેવી સ્થિતિમાં હોઉં તો પણ હું ઈશ્વરનો આભાર માનું. અને જો તમે જૂના કરારની અંદર દાનિયેલના પુસ્તકની અંદર જાઓ અને દાનિયેલના પુસ્તકની અંદર તમે જ્યારે જુઓ ત્યારે તમે જુઓ છો કે દાનિયેલની માટે પાડી મૂકવો, એને કેવી રીતે નાશ કરવો, એની પાસેથી કેવી રીતે સત્તા લઈ લેવી, એને કેવી રીતે એની પદવીમાંથી નાબૂદ થયો, એના માટે બીજા બધા સુભાઓ કે છે દિવસ અને રાત વિચાર કરતા હતા. અને તેઓ એક કન્ફ્યુઝન પણ આવ્યા કે જો એના દેવ સિવાય એની પાસે બીજો કોઈ આપણને એને નાશ કરવાનો કારણ મળે કેમ. અને આ લોકોએ કહ્યું કે આ દાનિયેલનો નાશ કરવો હોય તો એક જ વસ્તુ કરી શકાય કે તેના દેવની વિરુદ્ધ એને કંઈક શોધવું પડે. અને કહે છે એ લોકોએ એવું નક્કી કર્યું કે દારિયાવેશ રાજાની પાસે જઈને કહ્યું કે એક મહિના માટે, એમણે એવું નક્કી કર્યું છે કે એક મહિના માટે ફક્ત થરા સિવાય કોઈ બીજાની લોકો સ્તુતિ કરે નહીં, બીજા કોઈનું ના નામ તેઓ લે નહીં. અને એને ખબર હતી કે દાની લોકો કરવાનું. અને કહે છે દાનિયેલે જ્યારે આ ફરમાન બહાર પાડ્યું, ત્યારે એ ફરમાન બહાર પાડ્યું ત્યારે કહે છે કે તે ફરમાન ત્યારે એને જાણ્યું ત્યારે કહે છે એ ત્યાં આગળ જઈને કહે છે, અને દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેર ગયો અને તેના ઓરડાની ભાડ્યો તો જેરુસાલેમ તરફ ઘેરી રહેતી હતી. અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં ત્રણ વાર ઘૂંટણીએ પડીને તેણે દેવને પ્રાર્થના કરી અને પોતાના દેવની આભાર. સંજોગો ખરા હતા એને ખાતરી હતી કે હવે મારું આ રાજ્યમાં કંઈ જ ચાલવાનું નથી કારણ કે માજીઓના જે સિક્કા છે એ ફરી પણ બદલાતા નથી અને દાનિયલ છતાં પણ પોતાની જે ઈશ્વર પરની શ્રદ્ધા હતી આભાર માનવાની શ્રદ્ધા હતી એ તાગાળી ભૂઠડે પડીને યરૂશલેમ તરફ પોતાની નજર રાખીને દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરી આજે થેન્ક્સ ગિવિંગનો દિવસ છે હું તમને સમય આપું છું તમે અત્યારે આ સમયનો ઉપયોગ કરો અને આપણે ગીત નંબર કારણ કે મારો જો આ જગ્યાએ હું ઉભો હોઉં તો આ પ્રભુના સેવકોએ જે મારા જીવનમાં કામ કર્યું છે તેને લઈને છે અને હું અત્યારે મિસ ગેલેગરને ડોક્ટર ક્રોફર્ડને મિસ વિલ્કિન્સને સાલ્વેશન આર્મીને અને અહીં જ્યારે આવ્યો ત્યારે સિમ્પસનભાઈ અને રિચાર્ડભાઈને હું ભૂલી જતો નથી કે તેમણે મારા જીવનમાં અજાયબ રીતું કામ કરેલું છે અને જો આ ચર્ચનું આયોજન કરવામાં જો કોને મને ભાગ આપવો હોય તો મિતાબેન સમૂહભાઈ રિચાર્ડભાઈ અને સિમ્પસનભાઈ એમનો ફાળો મોટો છે અને એમના માટે હું આજે આભાર માનું છું આપણે ગીત ગઈએ તે દરમિયાન દરેક શ્લોક પછી તમારો સમય છે તમે તેને આશીર્વાદથી થશે વચન પ્રભુ
Krishna Hare Hare કે સર્વ પરીક્ષણોથી મને જય આપે છે અને મને હિંમત અને બળ આપે છે અને મને આગળ દોરે છે. માતાનો આભાર માનું.
Thank you. નિવૃત્તિ આવે અમારા પાયા જાય તને લાવી પાવે કરીએ
આપણે
આપણે જાણીએ છીએ કે 10માં 9 એ યહૂદીઓ હતા અને એક સમરીનો હતો, પણ એમની જે રિક્વેસ્ટ હતી એ બધાની એક જ હતી, સ્વામી અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ તમે તમારા શરીર યાજકને દેખાડો. ઇન્સ્ટન્ટ કાદવે નથી લીધો, આંખ પર નથી લગાવ્યો, હાથ નથી લગાવ્યો. ઇન્સ્ટન્ટ કહે છે કે જાઓ તમે તમારા શરીરો યાજકને દેખાડો. અજાય જો પ્રભુ એ આપણને મળ્યો છે, એના મુખના શબ્દોથી આપણને સાજા ઘણું મળે છે. જાઓ તમે તમારા શરીરો યાજકને દેખાડો. તેઓ રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. વિશ્વાસ હતો, સ્વામીએ કહ્યું છે તમે શુદ્ધ થતો યાજકને દેખાડો, અને કહે છે એ ત્યાં આગળ રસ્તે ચાલતા ચાલતા યાજકના ઘર જવા નીકળ્યા હતા, અને ત્યાં આગળ તો કહે છે ત્યાં શુદ્ધ થાય છે. તેઓમાં એક પોતે સાધો થયો છે કે જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. હજુ તો યાજકના સ્થાને જાય તે પહેલા પોતાનું શરીર ધોય છે અને કહે છે કે મારો રક્તપિત જતો રહ્યો છે, અહીં ગાડી માંસ નીકળેલું હતું હવે દેખાતું નથી, ચોખ્ખી ચામડી આવી ગઈ છે. ત્યારે એ શું કરે છે? કે છે એ પાછો જાય છે. એને ખબર છે કે જે યાજક રાજા મારે જવાનું છે એના કરતા મોટો યાજક કે જે ત્યાં છે. તમે હિબ્રુના પત્ર અને ચોથા અધ્યાયમાં ત્યાં જુઓ તો કહે છે તો આકાશમાં થઈને જે પાર ગયો છે એવો મોટો પ્રમુખ યાજક, એટલે એનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. માટે આપણે જે માની લીધું છે એ દળતાથી પકડી રાખીએ. એને ખબર છે કે મને યાજક નાતા દવાનું છે, એ યાજક તો ફક્ત એ અમારા માટે અમારા દુઃખોને માટે અમારા પાપોને માટે જે મધ્યસ્થી કરે એવો યાજક છે, પણ આ જે યાજક છે એ તો કહે છે સદાતન યાજક છે. એ સદાતન યાજકની પાસે એ કહે છે જાય છે. પેલા યાજકની પાસે એ જતો નથી. એ કેટલો બધો એનો વિશ્વાસ છે અને કેટલો બધો એ ધર્મની અંદર એનું જ્ઞાન છે એ આપણે ત્યાં જોઈએ છે. કહે છે પાછો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી અને કહે છે તેનો આભાર માને છે. તે સમૃદ્ધિ હતો. ઈસુએ તેને પૂછ્યું કે તું દસે જને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? પ્રભુએ તો દસે જણને શુદ્ધ કર્યા છે, ફક્ત પાછો ફરીને પ્રમુખ યાજક જે સનાતન યાજક છે તેની પાસે પાછો ફરીને આભાર માનવા માટે ફક્ત એક જ જણ એ સમૃદ્ધિ છે. સમૃદ્ધિ એ હાફ જ્યુઈશ અને બીજા મિક્સ જાતિનો હતો અને કહે છે એણે યહોવા પર વિશ્વાસ કર્યો હતો, પ્રભુના વચનોમાં માનતો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સનાતન યાજક તરીકે આવનાર છે એ સનાતન યાજકની એને ખાતરી હતી. એ યાજકને એ બતાવી અને તેનો આભાર માને છે અને તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. પ્રભુ જ્યારે તમને અને મને બચાવે છે ત્યારે એના મુખમાંથી એ વચન નીકળે છે, પણ આપણે એ સનાતન યાજક પર વિશ્વાસ રાખવાની જરૂર છે. અને જો આપણે બીજો દાખલો જોઈએ, આ તો ફક્ત એના કાર્યથી કર્યું, પણ કહે છે મેરી માગદાલેન જ્યારે કહે છે આ સિમોન કુરિયના ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમવા માટે ગયો ત્યારે કહે છે એને કશું જણા માટે કર્યું નહીં, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના ઘેર બોલાવો એ વગર એની કોઈ સેવા ચાકરી એને કરી નહીં, પણ કહે છે આ પાપીની સ્ત્રી કહે છે તમને અને મને પ્રભુ એટલા બધા ઉપકારો કર્યા છે, હું મારી જિંદગીમાં જોઉં તો એના ઉપકારોનો કોઈ બદલો હું તને પાછો વાળી શકતો નથી. એને એટલા બધા ઉપકારો મારી પર કર્યા છે. તમારી પાસે તો ઘણું બધું હતું અને તેમાંથી તમે આંગળી સુધી આવ્યા છો, મારી પાસે કશું જ ન હતું, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપકારો વગર મારી પાસે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપકારો જો તમારા પર થયા છે તો શું તમે પાછા વળીને એનો આભાર માનો છો? ગમે તેવા માઠા સંજોગો હોય, ગમે તેવી મુશ્કેલીઓ હોય, છતાં પણ ઈશ્વરનો આભાર માનવો એ આપણે માટે બહુ જ જરૂરી છે. અને એથી જ કરીને પાઉલ થેસ્સાલોનિકને લખતા પહેલા પત્રમાં આ કહે છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. પ્રભુની મરજી એવી છે કે તમે તેનો આભાર માનવો. કદાચ છે ને તમે આભાર માનવાનો ચૂકી જાઓ અને ખાલે તમારું કે મારું મરણ થાય તો કદાચ છે ને આપણે એ વિશે ઘણા મુશ્કેલીમાં મુકાઈ જઈએ. આપણે માન આપીએ, પ્રભુ તમારી મદદ કરો અને પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. અને આ થેન્ક્સ ગિવિંગના દિવસોમાં જે આનંદ આપણે રાખી શકો છે તે મેં